હવે જીવનમાં જુદા જુદા તબક્કા આવે, કેટલીક વાર છે મુશ્કેલીઓ આવે, કેટલીક વાર બધું સીધું ચાલ્યા કરે, કેટલીક વાર મુશ્કેલીઓ આવે. તો હવે મુશ્કેલીઓ જયારે આવે ત્યારે જો અમુક જાતની ભૂલો થયેલી અથવા અમુક જાતનું કર્મ થયું એને લીધે જ આ મુશ્કેલીઓ જનરેટ થાય. હવે એ આપણા જ્ઞાનમાં આવી જાય, સમજમાં આવી જાય,
તો પછી મુશ્કેલી મુશ્કેલી લાગે ને આપણને,
ના મુશ્કેલી ના લાગે, અને પછી એના ઉપર રસ્તો પણ કાઢી શકાય.
તરત જ નીકળે રસ્તો, તરત જ નીકળે. કારણ કે મુશ્કેલી પણ કર્મ નું જ પરિણામ છે.
મુશ્કેલી
અને કર્મ વિના કઈ કશું સાકાર બની શકે નહીં. કર્મ કર્મ ભક્તિમાં કે જ્ઞાનમાં કે યોગમાં ગમે તે માલ કર્મ ઇસેન્શિયલ છે. કર્મ છો, કર્મને કર્મથી વિખૂટા પડીને સાધનાની વાત મારા ગળે ઉતરતી નથી. કર્મ દ્વારા કર્મ કર્મ મધ્યમ છે, પાયો બધાનો જેનો જેનો પાયો કર્મ છે. કર્મ કરતા 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 તમે તદ્રુપતા સેવો, તદ્રુપતા ભગવાનના ભાવ સાથે થાય તમારી, તે ખરી છે. એમાં નક્કરપણું પ્રગટે છે. કર્મ આપણે અનેક જન્મમાં થયેલા જે કર્મો છે એ કર્મોના સારા પરિણામો હોય છે અને માઠા પરિણામ હોય છે. એ માઠા પરિણામમાં મુશ્કેલી એક છે, મુશ્કેલી વિપત્તિ દુઃખો વેદનાઓ એ જુદા જુદા આ કર્મના જુદા જુદા પ્રકારના જે કર્મો આપણાથી થયેલા છે તેનું જ પરિણામ છે. એટલા જ માટે ભગવાન કે કશું કરે છે, આવું બધું કશું કરે છે એ જે વાત બધી છે તે ખોટી છે, અણસંબંધની છે. જેથી બધું આપણે પોતા પોતાનાથી પોતાના કર્મથી જ બધું નીપજેલું છે. આપણો સંસાર વ્યવહાર જે તે બધું આપણને મળેલું છે તે આપણા પોતાના કર્મના પરિણામ રૂપે જ છે. તેવી રીતે મુશ્કેલી પણ આપણા કર્મના પરિણામ રૂપે જ છે, પણ એ માત્ર બૌદ્ધિક સમજણ છે. જ્યારે ખરેખરી અનુભવની સમજણ પ્રગટે તો મુશ્કેલી જ્યારે પ્રગટી તેને મુશ્કેલી ના પ્રગટે એમ નહીં, પણ મુશ્કેલી પ્રગટે તેની સાથે જ એ મુશ્કેલીના ઉપાયના જ્ઞાન જ્ઞાન પણ પ્રગટે છે. એ પ્રગટે છે એટલે પછી તે પ્રમાણે વર્તી શકે છે. એટલે આવું જેને આવી જેની ભૂમિકા છે તેને મુશ્કેલી હોવા છતાં મુશ્કેલી નથી, મુશ્કેલી હોવા છતાં મુશ્કેલી હોતી નથી. કારણ કે મુશ્કેલી ટકતી નથી વધારે વાર, કારણ કે એના ઉપાય તર જડી જાય છે ને એ પ્રમાણે એ વર્તે જ છે, ના વર્તે એમ પણ નહીં. એ પ્રમાણે જ એનાથી વર્તાય, જેમ શ્વાસોશ્વાસ આપણે લીધા વિના જીવી ના શકીએ તેવી રીતે એને મુશ્કેલી પ્રગટે તે વખતે મુશ્કેલીના ઉપાય અને જ્ઞાન પણ પ્રગટી જાય ને તે પ્રમાણે તાત્કાલિક રીતે વર્તે, એટલે મુશ્કેલીનો લાંબો ગાળો એને રહેતો નથી. મુશ્કેલી રૂપ લાગતી નથી. મુશ્કેલી એ પોતાના જ કર્મનું પરિણામ છે એ પ્રત્યક્ષપણે અનુભવે છે ત્યારે, કારણ કે એને તાદાત્મ્યનું જ્ઞાન પણ છે. પણ જીવદશા વાળા જે છે, મારા તમારા જેવા કે એક્સ વાય ઝેડ જેવા આપણે જીવદશા વાળા છે, એને મુશ્કેલી ખુમારી અને ખમીર, હિંમત, સાહસ, ધીરજ આ બધા ગુણો કેળવવા માટે મળેલી છે. એ રીતે એને સ્વીકારવી જોઈએ મુશ્કેલીને, તો એ મુશ્કેલીથી કદી દબાઈ નહીં જાય. મુશ્કેલી આપણા જીવનની કુમારી, ખમીર, ધૈર્ય, સાહસ, હિંમત, ધીરજ આ બધા ગુણો કેળવવાને માટે મળેલી છે. એ મળે નહીં તો આ ગુણો કેળવાય કેવી રીતે? સાહસ પણ કેવી રીતે, હિંમત પણ કેવી રીતે કેળવાય, ધીરજ, પછી આ કુમારી ખમીર જીવનનું બધા કેળવવાને માટે જ આ મુશ્કેલી એ આપણને મળેલી છે. એટલે મુશ્કેલી તો આપણો સદગુરુ છે. એ રીતે ખરેખર જે સાધક છે એ મુશ્કેલીને આ રીતે સ્વીકારે છે. અનુભવની સ્થિતિમાં કર્મના પરિણામ રૂપે મુશ્કેલીને જુએ છે અને મુશ્કેલીના ઉપાયનું જ્ઞાન એને તાત્કાલિક જડી જાય છે. એટલે મુશ્કેલી હોવા છતાં એને મુશ્કેલી રૂપતી નથી. જેમ અનુભવીને શરીર છે, એ શરીર એક સ્થિતિવાળું એક જ સ્થળે રહી શકે એવું હોવા છતાં એ અનેક સ્થળે જઈ શકે એવું શરીર થઈ જાય છે. એનું શરીર તેવી રીતે એને મુશ્કેલી હોવા છતાં એ મુશ્કેલી રૂપ નથી અને મુશ્કેલીનો ઉપાય ને જ્ઞાન એને તરત સૂઝી જાય છે, એ પ્રમાણે વર્તવાનું પણ બની જાય છે એનું. જ્યારે આપણને જીવદશા વાળા માટે આવા પ્રકારના ગુણો કેળવવાનું ઉત્તમમાં ઉત્તમ એક સાધન છે મુશ્કેલીને વખતે જે જીવ જો દબાઈ જાય છે તો એનો વિકાસ થવો શક્ય નથી. મુશ્કેલી આવે જાણવું કે હવે ખરી પડા જીવનની આ ગુણો આપણા છતાં થવાને માટે, ગુણો તો આપણામાં છે જ, એ કેળવવાની વાત કરી તે પણ બરોબર નથી. ગુણો આપણામાં રહેલા જ, એ ગુણો ને છતા થવા માટેની આ એક તક મળેલી છે કે કુમારી, ખમીર, ધૈર્ય, હિંમત, સાહસ, ધીરજ આ બધા ગુણો ને છતા થવા માટેની આ એક તક છે આપણને મળેલી છે. એ ઉત્તમ ઉત્તમ તક આપણે જવા કેમ દઈએ? જેમ મને 5,000 રૂપિયા મળતા હોય તો હું કઈ જવા ના દઉં, ત્યારે તેવી રીતે આજે તક મુશ્કેલી મળે છે તે આપણા ગુણો ને છતા થવા માટેની આ એક તક છે. એવું જે સમજે છે જ્ઞાન ભક્તિપૂર્વક ને પોતાના વિકાસ ને કાજે આ ઇસંચલ છે તે આત્મળે આવી મળેલું છે, એ ભગવાનની પરમ કૃપા છે. તે વખતે માણસ શાબ્દો શાબ્દો બની જાય છે. શાબ્દો એટલે કે મરદાન ચેતતો જાગૃત થઈ જાય છે.
થોડા બીજી કોક વાર તમે કહેલો કે કઈ કશું કરવાનું આવે તે વખતે સારા નરસા નો વિચાર કરવાનો મૂકી દે ને કરવું. જો વિચાર કરવા બેસો
તો નહીં થાય
ના, એટલે એ પંચાત થાય.
હું કઉ છું તો કે કોઈ વેપારી છે એને ત્યાં ગરાગ આવ્યું અને 2 લાખ નું ગરાગો છે, તો તે વખતે એના એના વર્તન સામે, એની વર્તણૂક સામે, એના સ્વભાવ સામે નહીં વિચારે. પેલો આપણો વેપારનો સોદો કેવી રીતે પાર પડે તેના વિશે જ એકાગ્ર રહે છે ખરો વેપારી. જે વખત એવો બાકી એના રંગ ઢંગ એવા ખરાબ હોય, શું કે ગમે તેમ ગમે તેમ મેળવો ગમે તેમ બોલતો હોય, એ બધા કશા એના તરફ માણસ પેલા વેપારીનું મન નહીં જાય. પણ એની સાથે એનો સોદો કેમ પતે એના પર જ એનો મુખ્ય મન એકાગ્ર રહે છે. આ હકીકત બને છે, કલ્પનાની વાત નથી. તેવી રીતે આપણે જ્યારે જીવનમાં ઊંચા ઉર્ધ્વ પ્રકારની ભૂમિકામાં જવું છે તો સારા નશાનો જો ખ્યાલ કર્યા કર્યો તો એમાં એમાં જ રહ્યા કરીશું. આખરે તો આપણે બુદ્ધિથી સમજવું કે આ બધું છોડવાનું જ છે. આ છૂટ્યા સિવાય ઉર્ધ્વ પ્રકારની ભૂમિકામાં આપણે જઈ શકવાના કદી પણ નથી. એટલે સારા નશાનો ખ્યાલ તો આખરે આપણે મૂકવો જ પડવાનો છે. જો મૂકવો જ પડવાનો છે તો જ્ઞાનપૂર્વક સમજીને જ ક્યાં નામ છોડો? શું કરવાને એમાં સારા નશાપણામાં રહ્યા કરવાનું આપણે રાખીએ છીએ. આપણે કર્મ જે આવી પડ્યું છે તેને મુખ્ય ગણો, કર્મને છોડવાનું નથી. પણ કર્મમાં અનેક વ્યક્તિઓ મળી કર્મનો પ્રકાર એમાં સારા નશા પણ તમે આરોપ
કર્મ કરે જાઓ, સારા નશાનો વિચાર કરવાનું છોડી દેવાનું
કારણ કે આખરે જે ઉર્ધ્વ ભૂમિકામાં જે ચેતનની સ્થિતિ આપણે અનુભવી છે એમાં સારા નશા પણ મુદ્દલે નથી. તો અત્યારથી જ આપણે કા નચેતી ન કરીએ એ પ્રમાણે.